તારીખ 23/9/1981 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 33-35 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 6 મૂળ કેસેટમાં બીજાનો અવાજ સાથે આવે છે.
સંતોષ નખાય એ મનુષ્ય જીવ છે એ સામાન્ય રીતે દેવ ગુરુ શાસ્ત્રના ધર્મ પ્રભાવના સંબંધિત જે કોઈ પ્રસંગો ઉદયના ક્રમ અનુસાર આવે છે, ત્યાં થતા નથી, લાવ્યા લવાતા નથી, ન જોઈએ તો ટાળ્યા જતા નથી. ઘણો રાગ હોય તેથી તે પ્રસંગો ઊભા કરી શકાય છે, અને અંદરમાં કોઈ લોભીજી એમ વિચારે કે આવા બનાવા પ્રસંગો આવતા લોકલજ્જાએ પણ અથવા બીજાના દબાણથી પણ કાંઈ ને કાંઈ ખર્ચ કરવો પડે છે, તો કંઈ લાવ્યા લવાતા નથી ને ટાળ્યા કરતા નથી. પણ સામાન્યપણે મનુષ્યને ઉલ્લાસ આવે, એ ઉલ્લાસ આવે એ અમે યથાર્થ લક્ષણ નથી, પણ ઉલ્લાસ આવવા ઉપરાંત એ સંબંધમાં અંદરથી એવી ખટક રહે કે આટલું જ મારું કાર્ય નથી, મારું કાર્ય તો ખરેખર આનાથી વિશેષ આત્મહિત કરવાનું છે, આમાં કાંઈ ખરેખર મારું આત્માનું હિત થતું નથી, એવી જે અંદર ખટક રહ્યા કરે એ યથાર્થતાનું લક્ષણ છે. સંતોષ ન થાય ને અસંતોષ રહે તે યથાર્થતાનું લક્ષણ છે, સંતોષ થાય ને ખટક ન રહે તે અયથાર્થતાનું લક્ષણ છે. આમ સામે સામે છે, બંને મુમુક્ષુ કહેવાય ને બંને પ્રકારના જીવો, બંને પ્રકારના જીવો પરિણમતા હોય છે, પણ બંનેના રસ્તામાં જ ઘણો ફેર છે. ઉલ્લાસ તો બંનેને છે એમ લઈએ, ઉલ્લાસ નથી એ વાતને એક બાજુ મૂકીએ, કેમ કે એ કોઈ ચર્ચાસ્પદ વિષય રહેતો નથી. પણ જેને ઉલ્લાસથી કાર્યમાં જોડાવું થાય એમાં પણ કોઈ જીવને તેથી સંતોષ થાય, કૃતકૃત્યમાને ધન્યભાગ ધન્ય દિવસ આપણને આ પ્રસંગ મળ્યો, અને એમાં એમાં ને એમાં એના ને એના રસમાં એ તરબોળ રહે એ યથાર્થ પદ્ધતિ નથી. પરંતુ આત્મકાર્યની ખટક રહે એ થતું નથી, થતું નથી, થતું નથી. આવું બધું થાય છે પણ જે કરવું છે તે થતું નથી, એવી ખટક રહે અને અસંતોષ થાય, સંતોષ ન થાય એટલે અસંતોષ થાય, એ એની યથાર્થતાની સૂચવે છે. પછી તો એને એ સંબંધીનું અભિમાન થવાનો તો અવસર રહેતો નથી સહેજે, અને નહીતર આ મેં કર્યું, આવું કાર્ય મેં કર્યું, હું હતો તેથી આ મંદિર થયું, હું હતો તેથી આ બધા કાર્યો થયા, એ પ્રકાર આવ્યા વિના એ દોષ છે, મૂળનો દોષ છે. હજુ મારે જે કરવાનું છે તે બાકી રહી જાય છે, આ ખટકનો વિષય છે, અંદર જે ખટકે છે આ વિષય છે. ખટકે છે એટલે સમજાય છે ને, આંખની અંદર કોણું પડે તો ખટકા કરે, વેદન નો વિષય છે. આંખની અંદર કોણું છે, ભલે રાયના આઠમા ભાગ જેટલું, દસમા ભાગ જેટલું છે, નાનું છે એનો શું વાંધો, એટલું નાનું છે એમાં શું નડે, આવડા મોટું 6-5 ફૂટનું શરીર હોય એમાં રાયના દસમા ભાગ જેટલું કોણ હોય એને શું વાંધો. એ ખટકે છે, હજુ મારે જે કરવાનું છે તે બાકી રહી જાય છે, એ બાકી રહી જાય છે. ખટકે છે, એ ઊંડી ખટક નિરંતર રહ્યા કરે છે. ખટક રહે છે એમાં એક વિશેષણ મગજની પાછળ, એ ઊંડી ખટક રહે છે, એની વેદના રહે છે. ઊંડી ખટક રહે છે એટલે એની વેદના રહે છે, એ વેદનાની અંદર તીવ્રતા આવે છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ એની તીવ્રતા, જેમ કૃષા વધે ને વેદના વધે, એવો એક પ્રકાર છે. એવી ઊંડી ખટક નિરંતર રહ્યા જ કરે છે, તેથી બહારમાં ક્યાંય તેને સંતોષ થતો નથી. અને તેને લઈને બહારના ઉલ્લાસના કાર્યો ગમે તેવા દૂર ગુરુ શાસ્ત્રની પ્રધાનતાવાળા સારા ગણાતા હોય, લોકો વખાણ કરતા હોય, સમાજ આખો વખાણ કરતો હોય, તો પણ એને એમાં સંતોષ થતો નથી. એ જ કર્તવ્ય છે, આટલું જ કાય છે, એમાં એને એ પ્રકારનો રસ આવતો નથી. અને અંદર જ્ઞાયક વસ્તુ હાથ આવતી નથી, એટલે મૂંઝવણ તો થાય પણ આગળ નહીં જતા મૂંઝવણમાંથી તે માર્ગ શોધી કાઢે. કે અંદરમાં જે જ્ઞાયક વસ્તુ અભેદ ચિદાનંદ સ્વતત્વ નિજ તત્વ છે, એ નિજપણે અનુભવ ગોચર થતું નથી, હાથ આવતું નથી. એટલે નિજ તત્વ સ્વપણે નિજપણે અનુભવ ગોચર થતું નથી, એ રીતે સ્વરૂપમાં સ્વને સંવેદવાનો પ્રકાર અભેદ સ્વસંવેદન ઉત્પન્ન થતું નથી, એ પ્રકારમાં આવતો નથી, એટલે મૂંઝવણ તો થાય. મૂંઝવણ થાય ને કોઈ વાર ઘણી મૂંઝવણ પણ થાય. બહારમાં પણ એવું બને છે ને કે એક કાર્ય એવું હોય કે કર્યા વિના ચાલે એમ ન હોય, અને છતાં એ થાય નહીં તો એની મૂંઝવણ થયા વિના જે તે કાર્ય કરવાની જરૂરિયાત ઊભી થઈ હોય, તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હોય અને એ કાર્ય પાર ન પડે તો એની મૂંઝવણ થયા વિના મૂંઝવણ થાય. એટલે ગમે તે રસ્તો પકડે એમ નહીં પાછળ કહેશે, મૂંઝવણ થાય છે એટલે આમ ને તો આમ ને આમ ને તો આમ ડાયો છે. આપણને તત્વના વિષયમાં સમજણ પડતી નથી, માટે ધ્યાનમાં લાગી જાવ. દેવગીરી શાસ્ત્રની પ્રવૃત્તિમાં આપણે નથી પડતા, પણ અંદરમાં જ્ઞાય તત્વનું સ્વસંવેદન કરવું છે અથવા જ્ઞાયકપણે રહેવાનો, જ્ઞાતાપણે રહેવાનો પુરુષાર્થ કેમ થાય એ ખબર પડતી નથી. માત્ર જ્ઞાતાપણે રહેવું એ પ્રકારના પુરુષાર્થની સૂજ આવતી નથી. માટે એકદમ એકાંતમાં, ધ્યાનમાં, યોગમાં, પ્રયોગમાં, યોગના પ્રયોગમાં લાગી જાઓ. પદમાં સમ 6 કલાક સુધી છોડવું નહીં. પણ આ તો આત્મ ધર્મ ધ્યાન નો વિષય એને ચલાવવો છે ને, ધર્મ ધ્યાન નો વિષય. ભલે જ્ઞાતા રહેતા ન આવડે પણ ધ્યાનમાં બેસતા તો આવડે છે ને. સતાર બેસવું, પદ્માસને બેસવું, અને આત્માના જ વિચાર કરવા, નાયકના જ વિચાર કરવા અને બીજા વિચાર કરવા નહીં. એમ વિચાર કરતા 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 વળી એકાગ્ર થઈ જવા છે. આડું જાઉં નહીં. એવી લીધું છે પાછું કે આડો અવળો તે જતો નથી, નહીં જતા એટલે તે મુમુક્ષુજી જતો નથી. મૂંઝવણમાંથી ઉકેલ કાઢે છે, માર્ગ સુધી કાઢે છે, એટલે મૂંઝવણમાંથી એ ઉકેલ શોધે છે. જે શ્રી ગુરુએ ઉપાય બતાવ્યો છે એની વિધિ અને રીત અનુસાર પ્રવર્તે છે, એ રીતે ઉકેલ આવે છે. કોઈ બીજી પોતાની મતિ કલ્પનાથી નવી રીતે જ મારવા જાય છે આડો અવળો છે એમ કરતો. આ જ્ઞાનથી પત્તો નથી લાગતો તો હવે અસ્તિત્વથી પત્તો લગાવવો જોઈએ. જ્ઞાનથી પત્તો નથી લાગતો એટલે પ્રભુત્વથી પત્તો લગાવવો, અકર્તાપણાથી પત્તો લગાવવો, ફલાણા ગુણથી પત્તો લગાવવો. કોઈ રીતે આડો અવળો જતા પત્તો લાગતો. આ તો બધા આજે આત્માના જ વિષય છે. બીજા તો આડા અવળાનો તો કોઈ સવાલ જ રહેતો. ત્રણેય કાળે જે એક જ માર્ગ ને એક જ વિધિ છે. આત્માનું અનુભૂતિમાં, આત્માના અનુભૂતિના કારણોની મીમાંસા કરવામાં આવે તો જ્ઞાન જ એક કારણ છે. વિદિશામાં પંચા ધ્યેય એ રીતે માર્ગને શોધી કાઢે છે. જ્ઞાનમાંથી, જ્ઞાન ક્રિયામાંથી સ્વભાવને શોધ્યા વિના અને સ્વભાવને ઓળખીને ઓળખતા એને ભીન પાડ્યા વિના એ રીતે રાગથી અને પરથી ભીન પડ્યા વિના અંદરમાં માર્ગ મળે છે. આત્માની અનુભૂતિ થાય છે દરેક વાતમાં, એ કદી બનતું એ તો કહ્યું કે જ્ઞાન ક્રિયામાંથી જ્ઞાન સ્વભાવને જે શોધી કાઢે છે, કેમ કે એના આધારે રહેલો છે સ્વભાવ ત્યાં, એમ કહેવું છે ત્યાં. જ્ઞાન ક્રિયામાં, જ્ઞાન ક્રિયાના આધારે આધારે તો સપ્તમી વિભક્તિ થાય, સાતમી વિભક્તિ થાય. જ્ઞાન ક્રિયામાં, જ્ઞાન ક્રિયાના આધારે જે સ્વભાવ રહેલો છે એ સ્વભાવને ત્યાંથી જ્યાં રહે છે ત્યાંથી ગ્રહણ કરવો છે. જ્યાં નથી ત્યાંથી ગ્રહણ કરવાનો પ્રશ્ન રહેતો નથી. સત્તામાં તો બધું છે કે નહીં, અસ્તિત્વ સ્વભાવ છે એમાં તો અનંત ગુણ રહેલા છે, અસ્તિત્વ છે પણે પણ અસ્તિત્વ એક સ્વભાવ છે, એક શક્તિ છે, અસ્તિત્વ એક વિશેષતા છે, હોવા પણ એની એક વિશેષતા છે અને એ બધાની છે, એકલા આત્માની છે એમ છે તો રાગે હોવા પણ એ છે. આત્માનું અસ્તિત્વ છે તો કેવા સ્વભાવે છે, તે જ્ઞાન સ્વભાવે છે. ચુમ્માલીસમાં અનુભૂતિ પહેલા કારણનું વિમાન સાયંકાલિક પ્રથમ તો કૃતજ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો, કૃતજ્ઞાન દ્વારા આત્માનો નિશ્ચય કરવો એમ એનો કહ્યું. અસ્તિત્વ સ્વભાવી ને પ્રભુત્વ સ્વભાવી ને અકર્તા સ્વભાવી આત્માનો નિશ્ચય નહીં તો કરતા કર્મનો તો અધિકાર ચાલે છે, વિષય ચાલે છે કરતા કર્મનો. પણ જ્યાં સ્વભાવની વાત આવે છે ત્યાં આચાર્ય કહે છે કે જ્ઞાન સ્વભાવી આત્માનો મૂંઝવણમાંથી પણ માર્ગ મળે છે જો એની પદ્ધતિ યથાર્થ હોય નહીં તો મૂંઝવણમાંથી પણ એનો માર્ગ મળે છે. મુમુક્ષુને પ્રથમ ભૂમિકામાં થોડી મૂંઝવણ પણ હોય, મુમુક્ષુને પ્રથમ ભૂમિકામાં થોડી મૂંઝવણ પણ હોય પરંતુ તે એવી મૂંઝવણ ન કરે કે જેથી મંદતા થઈ જાય. આમ છે મૂંઝવણનું રિઝલ્ટ, મૂંઝવણનું ફળ શું આવે એમ વાત ચાલે છે. એમ કે મૂંઝાય 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 એવો મૂંઝાયેલો જીવ રહે છે, એવો મૂંઝાયેલો જીવ રહે છે કે પછી જાણે કાંઈ સૂજતું નથી, શૂન્ય મનસ્ક થઈ જવાય છે. મૂંઝાય મૂંઝાયને કોઈ એવી અંદર તકલીફ થાય છે કે પછી કાંઈ વિચારો ચાલતા નથી, કાંઈ બુદ્ધિ જ કામ કરતી નથી. મૂંઝા શબ્દ લીધો છે ને, મૂંઝતા એના ઉપર લીધો છે, જાણે કાંઈ બુદ્ધિ કામ કરતી નથી, મૂંઝાઈ ગઈ બુદ્ધિ, જ્ઞાન જાણે અવરાઈ ગયું, એ પ્રકારમાં એ જીવ આવતો નથી. મુમુક્ષુને પ્રથમ ભૂમિકામાં થોડી મૂંઝવણ પણ હોય એનું કારણ છે, મૂંઝવણ આવવાનું કારણ એ છે કે અનાદિનો એનો આ અજાણ્યો માર્ગ છે જે એના અંતર્મુખના રસ્તે એને જવું છે, એ માર્ગ એનો અનાદિનો અજાણ્યો છે. કોઈ કાળે એને આ માર્ગને જાણ્યો નથી. બહિર્મુખ ભાવે બહારના પરિણામની એને ધમાધમ કરવામાં કોઈ બાકી રાખી નથી, એ જ ફક્ત એને અંતર્મુખનો માર્ગ મળ્યો નથી. અને તેથી એ માર્ગ કેવો હોય એ વિષયમાં મનુષ્યની ભૂમિકામાં એમ શું સહજ છે, સ્વાભાવિક બનવા યોગ્ય છે, ન બનવા યોગ્ય છે એવું નથી પણ એ બનવા યોગ્ય છે, સંભવિત છે કે થોડી મૂંઝવણ લીધી છે, મૂંઝતા ન થાય એવી નથી. પરંતુ તે એવી મૂંઝવણ ન કરે કે જેથી મૂંઝતા થઈ જાય, એવી મૂંઝવણ ન કરે. એટલે એવી સ્થિર મૂંઝવણમાં બુદ્ધિ બેર મારી જાય, મૂંઝાય મૂંઝાયને બુદ્ધિ બેર મારી જાય એવી મૂંઝવણ ન કરે. શું સમજવું આમાં? એક તો મૂંઝવણ થતી હોય તો હજી કઈ પ્રશ્ન નીકળે, આવી મૂંઝવણમાં ન આવતો હોય બી પછી પ્રશ્ન શું કરે, આ મૂંઝવણમાંથી કેમ રસ્તો કાઢવો, પણ કેવી મૂંઝવણ થાય છે તે તો ખરા કેટલા કેટલા લક્ષણ બતાવ્યા છે મુમુક્ષુની ભૂમિકામાં, કેટલા કેટલા લક્ષણ બતાવ્યા છે જો એને માર્ગ મળતો નથી, માર્ગ મેળવવા માટે ઉત્સુક છે ને માર્ગ મળતો નથી, અંતર્મુખની દિશા તો કઈ દિશા, કારણ કે દિશાનો પ્રશ્ન છે, જે કાંઈ પ્રશ્ન છે એ તો દિશાનો પ્રશ્ન છે કે અંતર્મુખની દિશા એટલે કઈ દિશા, એને ચીજ પડતી નથી તો ક્યારેક મૂંઝાય છે, એટલું બને છે, પણ એવી કોઈ હદે મૂંઝવણ નથી કે જેથી દિશા શૂન્ય થઈ જાય એવી વાત છે. આમ તો દિશા તો બહુ ચોખ્ખી છે, ભલે અનાદિનો એ દિશાનો અજાણ્યો છે અથવા તે પ્રકારના કથારૂપ પ્રયત્નોનો અનભ્યાસી છે, છતાં દિશા બહુ સ્પષ્ટ છે કે ફક્ત જ્ઞાન જ્ઞાનને લીધે છે, આટલી જ વાત છે, આમાં કોઈ આડે અવળે જવાની વાત છે નહીં. લીધો છે ને આડો અવળો ન જાય, જ્ઞાન જ્ઞાનને લીધે છે, અને સ્પષ્ટ કહે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જો ભાઈ તું રાગાદી સ્વરૂપ નથી, દેહાદી સ્વરૂપ નથી, પછી બીજા સંયોગ વાળો અને બીજા સંબંધ વાળાનો પ્રશ્ન રહેતો નથી, અને છતાં ગમે એટલા હજારો સંબંધો માની રાખ્યા હોય, હજારો પ્રકારે તે તારી માન્યતા કરી હોય, તો એ બધાને છેદીને ભેદીને અંદરમાં જ્ઞાન માત્ર થયું એવા નિર્ણયથી જ્ઞાન જ્ઞાનને વેદે, એટલી જ આ દિશા છે, એ જ અંતર્મુખની દિશા છે, બીજી કોઈ દિશામાં આડી એવી વાત છે. જ્ઞાન જ જ્ઞાનને વેદે છે, અને જો જ્ઞાન જ્ઞાનને અનુભવે છે એ ચાલી રહ્યું છે, જરાક તો ધ્યાન બે, એટલી જ વાત છે. તોડીને શોધી કાઢે છે, જેને સુખનું વેદન જોઈએ છે તે મળતું નથી, અને બહાર રહેવું પોસાતું નથી, માટે મૂંઝવણ થાય, પણ મૂંઝવણમાંથી તે માર્ગ સુધી રહેશે. મુદ્દો આ છે, પ્રયોજન છે સુખનું, એ ભૂલ ખાતો નથી, એનું કારણ એ છે. કસાયની મંદતા ઘણી છે અહીંયા, જ્યારે કોઈ જીવ માર્ગ શોધવા માટેના પ્રયત્નમાં લાગવા છતાં માર્ગ મળતો નથી એવી સ્થિતિમાં રહે છે અને મૂંઝાય છે. બીજું તો કાંઈ એને જોતું નથી ને બીજું કાંઈ કરવું નથી એવા જીવની વાત છે. જેને ફક્ત શુદ્ધાત્માની અનુભૂતિ, જેને સુખાનુભૂતિ કહેવામાં આવે છે, આનંદની અનુભૂતિ કહેવામાં આવે છે, એ સિવાય બીજું કાંઈ જેને જોતું નથી, એની જ પ્રાપ્તિ પાછળ અંદરથી સુખનો અનુભવ આવતો નથી, અને પોસાય ઘણો મૂંડો હોવા છતાં બહાર રહેવું પોસાતું નથી, પાછો એમ નથી કે ચાલો પછાય બીજા કરતા મારો પછાય ઘણો મંદ થાય છે. એવા આત્માના સૂક્ષ્મ વિકલ્પ ચાલે છે અને એ આત્માના પ્રાપ્તિની એવી ધૂન એવી ઈચ્છા, તીવ્ર ઈચ્છા લે આત્મ પ્રાપ્તિની, મને ઘણી તીવ્ર ઈચ્છા રહેવાથી એ તીવ્ર ઈચ્છાને વશ બીજા કરતા મારો કશાય ઘણો મંદ થઈ જાય છે. એ પ્રકાર બરાબર છે. વળી બીજા ઉપર નજર જોઈએ, બીજા કરતા આમ થાય છે, થાય તો આમાં બીજા નહીં કામ થાય. બીજા અનંતા જીવો 84 પરિભ્રમણમાં ભટકે છે, તો શું એ ભટકે છે એટલે તારે ભટકવું? આમ તો સુખ દુઃખના વિષયમાં તો તું એવું વિચારતો નથી, ત્યાં તો તું એવું વિચારે છે કે દુનિયાનું ગમે તે થાય મને સુખ મળવું જોઈએ, બીજાનું જે થવું હોય તે થાય, એમાં હું શું કરું, મારે તો મારું મને સુખ હોવું જોઈએ, ત્યાં તો મતલબ ઉપર પૂરું વજન જાય છે. ઉલટાનું સુખનું વેદન આવતું નથી અને બહાર રહેવું પોસાતું પણ નથી. આ એના રૂચિનો પ્રકાર કેવો છે એનું ચિહ્ન છે, સિમ્પટમ આપે છે. જે જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય છે, મુમુક્ષુની ભૂમિકામાં આગળ વધીને સમ્યક દર્શન પર્યંત પહોંચે છે, એ જીવના લક્ષણો ચિહ્નો એના બધા સિમ્પટમ થાય છે એના પરિણામમાં, કે એને બહાર રહેવું પોસાતું નથી. ભલે અંદર સુખ મળતું નથી તો પણ એને બહાર રહેવું પોસાતું નથી. આ કેમ અંદરમાં જાય છે? બહુ સ્પષ્ટ વિષય છે કે જે જીવો અંતર્મુખ થઈને અંદરમાં જતા નથી, જઈ શકતા નથી, એનું કારણ એ છે કે એ બહાર રહે છે એને હજી પોસાય છે. આમ સ્પષ્ટ વાત છે, એને બહાર રહેવાય છે એમાં કાંઈ એને હરકત કે વાંધો આવતો નથી. ઠીક છે, અનુકૂળતા છે બધી, એમાં કાંઈ વાંધો છે. આ જીવિકા પૂરતું સાધન પણ છે અને બીજું બધું પણ સામાન્ય રીતે અનુકૂળ છે. સંસાર છે, કોઈ કાંઈ ખટાખટ થાય પણ લગભગ કાંઈ બીજો વાંધો નથી. અને પછી તો આપણે આ તો કરવું છે એટલે સ્વાધ્યાય આદિ કર્યા કરીએ છીએ, અને કોઈ પ્રસંગમાં આપણે કાંઈ ભાગ નથી લેતા એવું કાંઈ નથી. માટે આમ નામ ચાલ્યા કરે તો એમને એમ કરતા કરતા હોય ખૂબ દી નંબર આપણો લાગે. એ જીવ તો પૂરેપૂરો બહારમાં સંતોષાઈ ગયો છે અથવા બહારમાં એ પૂરેપૂરો રોકાઈ ગયો છે, એનું પરિણામ બહિર્મુખ પણ છોડીને કદી પણ અંતર્મુખ થઈ શકશે. અહીંયા તો એમ કહે છે, હું કેટલી કેટલી વાતો ગણતરી, આ બધી ઘણી વાતો છે. સમ્યક દ્રષ્ટિ જીવ કયો જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે એ વિષય ચાલે છે. કયો જીવ સમ્યક દર્શનને પામે છે, કયો જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે, કે જેની સમ્યક દર્શનના વિષયભૂત શુદ્ધાત્મામાં આવી ઝીણી અને ઊંડી નજર જાય છે એ સમ્યક દર્શન પામે છે એમ કહે છે. જેને બારમાં રહેવું પોષાતું નથી, બહુ કસાય મંદ હોય છે, આ જીવને કસાય અત્યંત મંદ થાય છે. અરે એનું મિથ્યાત અત્યંત મંદ થઈને હોય છે. આત્મા ન મળે એને મૂંઝાય. શ્રીમદજી એમને પોતાની ભાષામાં એને દર્શન પરિષદ કર્યા છે. શું કહ્યું છે? દર્શન પરિષદ શાસ્ત્ર પરિભાષા બહુ સાદી ભાષામાં લખી છે, પણ એને શ્રીમદજીએ દર્શન પરિષદ કર્યા છે. દર્શન પરિષદ એટલે શ્રદ્ધાન, દર્શન એટલે આત્મશ્રદ્ધાન, અંદરમાં પરિસર વિદાય, આત્મશ્રદ્ધાની અપ્રાપ્તિરૂપ પરિસર, એને દર્શન પરિસર કહેવામાં આવે છે. જે સ્વયં થાય છે, ઉત્સર્ગ કોઈના દ્વારા ઉપલબ્ધ હોય છે, અને પરિસર છે એ સ્વયં પ્રાપ્ત હોય છે. ઉત્સર્ગ પરિસર આવે છે એમાં દર્શન કરી બાવીસ પરિસર બહાર નાખ્યા છે. આ અંદરનો પરિસર દર્શન પરિસર, મુનિ દશામાં બાવીસ પ્રકારના પરિસર ઉત્સર્ગ થાય, વિતરાગતામાં રહે છે, એ તો પરિસર જોઈ અને કહેવામાં દર્શન પરિષદ છે. માથે મારવા જાય છે તો ના લાગે તો દર્શન પરિષદ મૂંઝવણ થાય એવું છે. મૂંઝવણ થાય તો સારી વાત છે, એમાં કારણ એ રસ્તામાં આવે એવું ચિહ્ન છે. ભલે મૂંઝવણ છે, મૂંઝવણ કાંઈ ઈચ્છનીય નથી, પણ એ પણ એક પ્રકાર આવે છે. દર્શન પરિષદના વિશે લીધો છે. તે મૂંઝવણ થાય પણ મૂંઝવણમાંથી તે માર્ગ શોધી લે છે. મૂંઝવણમાંથી માર્ગ મળે છે, જરૂર માર્ગ મળે છે, પોતે શોધી લે છે. અહીંયા મુમુક્ષુ જીવ અંતર સંશોધનમાં રહેલો છે. મૂંઝવણ સહિત હોવા છતાં અંતર સંશોધન સહિત છે. એમ નથી કે મૂંઝવણ છે એટલે અંતર શોધન ચાલી ગયું છે, એમ છે નહીં. ઉલટાનું મૂંઝવણ વધે છે અને અંતર શોધન પણ વધે છે, આમ છે. અંતર શોધન છે એ મૂંઢતાના વિરુદ્ધનો ભાવ છે, અને મૂંઢતા આવે છે અને અંતર શોધન રહેતું નથી. ખોજી જીવે વાદી મરે, બરાબર લેખન છે. આમ છે ને આમ નથી, ખંડનમાં એટલે ભાવ મરણ, ભાવધરણ મરણ, દ્રવ્ય મરણનું કારણ ખોજી જીવે અંતર શોધન, અંતર ખોજ કરવા વાળો જીવ શુદ્ધાત્માને શોધી લેશે, એનો અનુભવ એ જરૂર કરી લેશે. જેટલો પુરુષાર્થ ઉપાડે તેટલું વીર્ય અંદર કામ કરે. જેટલો પુરુષાર્થ ઉપાડે તેટલું વીર્ય અંદર કામ કરે. એટલા જોરથી એ જોર કોઈ કૃત્રિમ નથી, અકૃત્રિમ. જેટલા જોરથી પુરુષાર્થ ઉપડે એ જોર પૂરતો પુરુષાર્થ છે, અથવા શુદ્ધાત્માને લક્ષમાં લેતા જેટલું વિશેષ જોર આવે એટલું અંદર કામ થાય છે. સ્વકાર જે છે એ જોર અનુસાર છે, જેટલું જોર પીવો એટલું કાર્ય તાત્કાલિક, એટલો એને સમયનો આત્રો ઘટે, જેટલું જોર મન એટલો સમય વિશેષ લાગે એટલું અંદર કામ કરે. આત્મારથી હઠ ન કરે કે મારે જડજડ કરવું છે, એ હઠ છે, એ કૃત્રિમતા છે. એ વાત બહુ સ્પષ્ટ છે કે આ માર્ગમાં કૃત્રિમતાનું ક્યાંય સ્થાન છે, અથવા કૃત્રિમતા છે આ માર્ગથી તદ્દન વિરુદ્ધ છે. માર્ગ છે કૃત્રિમતામાં ક્યાંય પણ ઉભા રહેવું નહીં, બહારમાં વ્યવહારમાં કે અંદર નિશ્ચયમાં. કૃત્રિમતા એ પ્રતિકૂળ છે, આ માર્ગને સાનુકૂળ છે. સુગાનીજીનો પરિચય એ વિષયની અંદર જબરદસ્ત દ્રષ્ટાંત છે. અંતરબાહ્ય કૃત્રિમતાનો વિષયનો જાણે સહજતા, સહજતા તો જગતની સહજતા, એકદમ સહજતા. અમને શત્રુઓનો અભ્યાસ કરવા એમની હૈયાતી તો પહેલા વાંચ્યા હતા, પણ એ દ્રષ્ટિકોણથી અભ્યાસ નહોતો કર્યો, તત્વના દ્રષ્ટિકોણથી અભ્યાસ કર્યો હતો. પણ સહજતા શું છે એ વિશે તો આ રીતે તો સરખામણી પણ થઈ શકે એવી નહોતી, કેમ કે એમનું પ્રત્યક્ષ પરિચય નહોતો. એક દ્રષ્ટાંત આપણું એક પત્રની અંદર પોતાને સ્વાનુભવમાં ઉપકારી છે એવા ગુરુદેવ ઉપર અસાધારણ ભક્તિ વ્યક્ત કરી છે, છતાં પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કદી કૃત્રિમ ભાવે એમણે ભક્તિ કરી એટલી સહજતા કે કોઈને ખબર ન પડે કે આના હૃદયમાં શું છે, જગતમાં વિષય એટલા વિશિષણ હતા કે કોઈને પણ ધ્યાન ખેંચાવાનું કારણ ન થાય કે આની ચેષ્ટામાં કોઈ ભક્તિ વિશેષ છે, માટે કાંઈ અંદર વધારે પરિણમનની વિશેષતા હશે તો એવું પણ કોઈને ખ્યાલ ન જાય. તદ્દન સામાન્ય વંદન, નમસ્કાર, શાસ્ત્ર પ્રમાણ, વ્યાખ્યાન પ્રમાણ, અરે આટલી ભક્તિ છતાં લાંબો સહવાસનો પરિચયનો ત્યાં સોનગઢમાં રહેતા તીવ્ર રાગ નહીં, બહાર જાય તીવ્ર રાગ આવે છે, અહીં તો સોનગઢમાં આવ્યા એટલે પછી નગર સમક્ષ પછી ત્યાં જે સર્વસામાન્ય બધાને બે કલાક ચર્ચાનો ત્રણ કલાક મળે છે, મને પણ એ યોગ તો છે જ. બસ એથી વિશેષ કોઈ પાછળ લાગવું ને દેખાવ કાંઈ થવો એ પ્રકાર નથી. એક વાર પણ ચાલો ગુરુદેવ બહાર બેઠા હતા, બેસતો પાછળ આપ જઈએ, મેને તો ગુરુદેવ કો અંતર મેં બિઠા દિયા હૈ, બહુ સહજતા, ઘણી સહજતા. એ પૂછે એમ કહ્યું કે આપને ઉપકાર માનવો જોઈએ. ઉપકાર થયો હોય તો ઉપકારીનો માનવો એ પણ એક વિધિ છે. આપણે સમજાવવાનો પ્રકાર હતો, એ નહોતા સમજતા એવું કાંઈ નહોતું, પણ સમજતાનો પ્રકાર ન હતો. એ સહજનનો વિકલ્પ હતો. વાત બનાવીને જવું એટલે ભરીને જવું, નક્કી કરીને જવું કે ક્યાં જવું, ક્યાં જમ્યું છે, નામ બોલ્યું છે, મેરે છે નહીં હોતા. કોઈ વાત બનાતે જાના ઓર કહેના એ મેરે છે નહીં હોતા. બહુ સમસ્યા ઘણી સમસ્યા. વેપાર ધંધો ગૃહસ્થી, કાનજી સ્વામી જેવા મહાન ગુરુના શિષ્ય તરીકે મને સંતોષ થાય છે. આટલી અભ્યંતર દશા હોવા છતાં બહારમાં જીવતાને વ્યવહાર ને વ્યવસાય છે એમ કહ્યું કે મારા ગુરુ આવા માન છે, ધર્મમાં એના શિષ્ય તરીકે સંકોચ થાય છે, શરમ થાય છે. આ વ્યવહારમાં, આ વ્યાપારમાં, આ વ્યવસાય બહુ સરસ થાય છે. અંદર અંદર બધી વાતો નથી થતા એટલે એ જાહેરમાં એવું નહીં બોલે, પણ સહજતાનો તો એક અવ્વલ નંબરનો દ્રષ્ટાંત કહીએ એ પ્રકારે. અહીંથી વિચાર આવ્યો, આત્મારથી જીવ હઠ ન કરે. એ હઠ શું ચીજ છે? એને આગ્રહ દુરાગ્રહ અથાગ્રહ એ પ્રકાર આત્મારથીને હોઈ શકે એ ન કરે. કે મારે ઝરઝટ કામ કરવું છે એ હઠથી ન કરે, કૃત્રિમતાથી ન કરે. હઠ સ્વભાવમાં કામ ન આવે એ હઠ કરવાથી કોઈ અભાવિક કાર્ય થશે એમ નહીં બંધાય. હઠ કરવા જતા તો તારા પરિણામ નીચે ઉતરી જશે, ઉપર ઉપર જવાને બદલે નીચે ઉતરી જશે. એ પરિણામ કોઈ અંદરના કામમાં કામ આવશે એ વાત ઉપર તો હું ચોકડી મૂકી. હઠ સ્વભાવમાં કામ ના આવે. માર્ગ તો સહજ છે, માર્ગ છે, અભ્યંતર માર્ગ છે. સ્વભાવ સહજ છે, સ્વભાવ પ્રાપ્તિનો માર્ગ એટલો જ સહજ છે. એમાં જરાય કૃત્રિમતાનો કામ આવતો નથી કે એની સાથે જરાય મેળ ખાતો નથી. એવું માર્ગ સહજ છે. ખોટી ઉતાવળે પ્રાપ્ત ન થાય. હઠ છે એ ખોટી ઉતાવળ છે. એ ખરેખર પુરુષાર્થ નથી પણ ઊંધો પુરુષાર્થ છે. ખોટી ઉતાવળ છે તે ઊંધો પુરુષાર્થ છે અને તેનાથી આત્મપ્રાપ્તિ કદી થતી નથી. હઠ છે એ સકષાય પરિણામ છે. માર્ગ છે તે અકષાય પરિણામ છે. આમ બે વચ્ચે ઊંચો સૂંચો ભેદ છે. હઠ છે એ તો સકષાય પરિણામ છે. કષાયનું જોર એની અંદર રહેલું છે. માર્ગ છે એ તો કષાયના અભાવ સ્વભાવ વાળો છે. એના પ્રત્યે જોવું હોય તો કસાયના જોરથી કેમ જવાશે? કસાયના જોરથી એના પ્રત્યે જવાશે? મને હું માર્ગદર્શન આપ્યું છે. ચોત્રીસ છે, પાંત્રીસ અનંત કાળથી જીવને અશુભાવની ટેવ પડી ગઈ છે, એટલે તેને અશુભાવ સહજ છે. આ ચિત્ર ખેંચે છે સંસારી જીવનું, સામાન્ય ચિત્ર છે. અશુભાવ એના માટે એને કાંઈ સ્પેશિયલ ખાસ પ્રકારનો પુરુષાર્થ કરવો પડતો નથી. એ તો સહજ કહેવાઈ ગયો છે, એને કેવ છે. અશુભ પરિણામ તો અનેક પ્રકારે થયા કરે છે, એ સહેજે સહેજે થઈ આવે છે. કેમ કે પૂર્વકર્મમાં જોડાય છે, નહીં જોડાવાની શક્તિ તો એને પ્રાપ્ત કરી નથી. એટલે પૂર્વ પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. વર્તમાનમાં ખાવું પીવું ચાલે, લો એના વગર ચાલે. પૂર્વકર્મ છે ને, ભૂખ લાગવી, તરસ લાગવી, શરીર જ એવું છે. પાંચ છ કલાક થાય ને પેટમાં ખાડો પડે, સીધું સુધા વેદન આવે. થોડો ટાઈમ થાય ને તૃષા વેદન આવે. એવું કે અંતર્મુખનો જબરદસ્ત પુરુષાર્થથી મુનિદશા યોગ્ય કે સુધા તૃષાને ઓળંગી જાય. સહેજે ભૂખ લાગી છે, ખાઈ ગયો. તરસ લાગી છે, પાણી પી ગયો. સુભાવ છે કાંઈ. ત્યાંથી માંડીને સુધા તૃષાથી માંડીને અનેક પ્રકારની જરૂરિયાતના પરદ્રવ્યની પ્રાપ્તિના, પરદ્રવ્યની ભોગવતાની, અનેક પ્રકારની જેટલી કોઈ ઈચ્છાઓ છે તે બધા જ અશુભ પરિણામના વિભાગમાં ચાલ્યા જાય છે. ચકલા ચકલી આ કબૂતર નાના પ્રાણી છે, જીવડું ભરે તો ખરાક દેખાને ચાંચ મારીને ખાઈ જાય. નાના જીવ જીવાતો ચણતા હોય, દાણા ચણતા હોય, એમાં પણ જો નાના જીવ જીવાતો હોય ખાઈ જાય. એવો જ પૂર્વકર્મ લઈને એ દશાને પ્રાપ્ત થઈ જાય. મનુષ્યમાં ખાવું પીવું છે, ત્યાં પણ લીલી ક્રિયાદી અમુક હિંસા તો પ્રસ્તુત છે. એ જીવો પણ બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, બીજા નાના નાના જીવ જુમાને સહેજે જોવે ને ફટ ચાંચ મારીને ખાઈ જાય. દેઢ ગોરો છે, બીજા થતી જાય. એનો કોઈ પર્યાય જ એવી છે, એનો ખોરાક જ એ પ્રકારનો છે. પૂર્વકર્મનો ઉદય જ એ પ્રકારમાં છે, એનો ખોરાક એ પ્રકારનો છે, એટલે પૂર્વકર્મનો એ પર્યાયમાં એટલો પુરુષાર્થ ક્યાંથી લાવે? એ તો પુરુષાર્થ તો સંની પંચેન્દ્રિયપણામાં થઈ શકે. ભગવાન મહાવીર સ્વામી જીવન નારકીમાંથી આવ્યા હતા. નારકીમાંથી શું થયા હતા? બહુ નરકના ભોગ કર્યા છે. મરીચીનો ભય છે ભગવાન ઋષભદેવ સ્વામીના પૌત્ર. ભગવાન ઋષભદેવ સ્વામીએ પ્રથમ તીર્થન કર્યા, અબજોના અબજો કરોડોના કરોડો અબજોના અબજો વરસ્યા. એમાં બહુ ભાગ એમણે નારકીના ઘણા ભોગ કર્યા. તીવ્ર કસાય બહુ રહ્યો, મરીચીથી વિરોધ કરતા આવ્યા છે. મારા દાદા તો હું હોય છું, તમે ક્યાંથી હોય છો? ઋષભદેવ ભગવાન તો મારા દાદા છે ને મારા બાપને હું હોય છું કે તમે હોય છો? ક્યાંથી? અરે આ જાદુગર છે, ઇન્દ્રજાળીઓ છે, ભરમાવે છે તમને બધાને એમ કે સમોસરાનો બાર રહીને હો અંદર નો હાલે કાય બાર રહીને ગાવો બોલે એમના દાદાને ભગવાન છે તીર્થંકર પણ વ્યાજમાન છે ત્યાંથી માંડીને ઘણા નારકીના ભોગ છે પુરાણ વાંચવાનો નથી ખ્યાલ નારકી માંથી શું ક્યાં છે શ્રીકૃષ્ણની વાત આવે છે કે જરા વૈષ્ણવને તકલીફ થાય છે તમારા ભગવાનના આમ કીધું ભગવાનનો સવાલ નથી તમારા અમારા ભગવાનનો સવાલ તો મહાવીર ભગવાને નારકીને કહેવાય હતા એક વાર નહીં પણ અનેક વાર તો પરિણામ અનુસાર સ્થિતિ છે એમાં કોઈને ઓછું જ કોઈ જોખવાનો સવાલ છે તો સિંહના ભાવમાં ખોરાક માંસ ન જોવાય અને તે પણ પોતાના હાથે મારેલા પ્રાણીનો હું કોઈનું મારેલું ખાય નહીં જંગલનો રાજા છે ને અભિમાની હોય છે હું રાજા છું જંગલનો કોઈનું મારેલું હું ખાઉં નહીં તે હું ખડ ખાઉં નહીં સિંહ છું એટલે ખડ ખાઉં નહીં ને કોઈનું મારેલું ખાઉં નહીં એ પોતાના હાથે મારીને ખાય ફોન કરીને ખાય ભાન શું સંયોગ દ્રષ્ટિ માણસ ભક્ષણ કરે ચાહે પીરિયન્ટ હોય તો ન કરે ખરા સંથારો લીધો પ્રતિજ્ઞ આત્મભાન થયું અને સાથો સાથ સંથારો હવે આહાર નહીં ખરા સંતિ ખડ ખાય નહીં અને માણસ ખાવાનું સમય દ્રષ્ટિ ને હોય નહીં પ્રતિજ્ઞા શરીર છૂટે ત્યાં સુધી આહાર ન હોય એ પ્રકાર છે પણ સામાન્ય રીતે અશુભ ભાવ છે એની જીવને ટીવ કરી છે અનંતકાળથી સંસારી સામાન્ય સંસારી જીવને અશુભ ભાવની ટીવ પડી ગઈ છે એટલે તેને અશુભ ભાવ સહજ છે વળી શુભને વારંવાર કરતા શુભ ભાવ પણ સહજ થઈ જાય છે મનુષ્ય બુદ્ધિમાં કેટલાક જીવોને બહારમાં નિવૃત્તિ આદિ લેતા અથવા તો કોઈ શુભ કાર્યના પ્રવૃત્તિમાં મુખ્યપણે રહેતા એને શુભ ભાવની પણ ટેવ પડી જાય છે ગુરુ ઋષિને પૂજા કરવી પછી વ્યાખ્યાન સાંભળવું પછી શાસ્ત્ર વાંચવું પછી ચર્ચા કરવા જવું વળી પાસે વ્યાખ્યાન સાંભળવું ભક્તિ કરવી નિવૃત્તિ લીધી હોય અથવા તત્વ પ્રચારના કોઈ ધ્યેયમાં લાગી ગયા હોય અથવા કોઈ શાસ્ત્ર પ્રકાશનના ધ્યેયમાં લાગી ગયા હોય પછી એ કરવું એ જ કરવું એનો રસ પડી જાય તો સહજ થઈ જાય સહેજ સહેજ શુભ ભાવ આપણે અશુભ ઘટે સહજ એને શુભ ભાવ એવા કરે એ જ પ્રકારનો ઉદય પણ એનો એવા જ પુનઃકર્મનો હોય છે એ બધા ઉદય ભાવ છે એ સહજ થઈ જાય છે પરંતુ પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે અકૃત્રિમ સ્વભાવ છે અનાદિ અનંત પોતાનો જે અંદરમાં સહજ ચૈતન્ય સ્વભાવ સહજ જ્ઞાન સ્વભાવ જે ખરેખર સહજ છે તેનો જીવને ખ્યાલ આવતો નથી ખબર પડતી નથી આ શુભ અને અશુભના સહજ પરિણામમાં એવો એ રોકાયેલો રહે છે લીન રહે છે સહજપણે એમાં ને એમાં એ સમયને વ્યતીત કરે છે કે આખી જિંદગી ક્યાં ચાલી જાય છે એની જાણે ખબર પડતી નથી ત્યાં એ જી સહેજે સહેજે શુભાશુભ પરિણામમાં કોઈ અશુભમાં જિંદગી ખલાસ કરે છે કોઈ શુભમાં જિંદગી ખલાસ કરે છે બંને પ્રકારના સંસારી જીવો જોવા મળે છે પરંતુ પોતાનો જે સહજ સ્વભાવ એને એનો ખ્યાલ આવતો નથી નથી, મારો સ્વભાવ કેવો છે એની એને ઓળખાણ થતી નથી. બહુ સ્પષ્ટ કહેવામાં કે સહજ ઘણું શુદ્ધ થતું હોય તો પણ સ્વભાવનો ખ્યાલ આવવો એ બીજી વાત છે. શુભ સહજ થતું હોય ને તો પત્તો લાગવાનો સવાલ છે નહીં, પણ સહજ ઘણું શુભ થતું હોય તો પણ એને લઈને સ્વભાવનો પત્તો લાગે ખ્યાલ આવે એ તો વસ્તુ સ્થિતિ છે. એનો જીવને ખ્યાલ આવતો નથી સહજ સ્વભાવને ખબર પડતી. હવે કેમ ખબર પડે? એક ગીતી માલું લીધું કે ઉપયોગને સૂક્ષ્મ કરીને સહજ સ્વભાવ પકડવો જોઈએ. કાલથી વાત લીધી છે. સંયોગ દ્રષ્ટિ એટલે કે આત્મ સ્વભાવ સહજ સહજ સ્વરૂપ શુદ્ધાત્મ સ્વરૂપ એમાં એ વિષયમાં જેની ઘણી ઊંડી અને સૂક્ષ્મ દ્રષ્ટિ ગઈ છે એને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. એને ઉપયોગને સૂક્ષ્મ કરીને, ઉપયોગ કેવી રીતે પલટો મારે છે કે તમે તેના કારિગ્રાસમાં લે છે બોલતા બોલતા કોઈ વાત આવી ગઈ હોય લખાઈ ગઈ છે ને. ઉપયોગને સૂક્ષ્મ કરીને સ્વભાવને સહજ સ્વભાવ પકડવો જોઈએ. સહજ સ્વભાવ છે જે સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વભાવ છે એ સૂક્ષ્મને એ સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરવા માટે એને ઉપયોગને સૂક્ષ્મ કરવો ઘટે છે. ઉપયોગની સૂક્ષ્મતા સ્વભાવને ગ્રહણ કરવા પર્યંતને ઉપયોગમાં સૂક્ષ્મતા ન આવે તો એને સ્વભાવ પકડાય એને ઓળખવા માટે ઉપયોગ સૂક્ષ્મ થાય છે. કેમ કે અહીંયા તો એક તો એને જ્ઞાન ને રાગમાં જ્ઞાન ને રાગ જુદા જુદા ભાસતા નથી, એનું કારણ સ્વભાવ પકડાવવાનો નથી. પણ એમ સ્થૂળપણે વિચારે કે આ રાગ છે એ તો ચોખ્ખો પરદ્રવ્ય પ્રત્યે દોડનારો પરિણામ સતકાય પરિણામ છે. સ્થૂળપણે જાણવારું પરિણામ તે જ્ઞાન છે. જે કાંઈ જાણે છે આ બધું તે જ્ઞાન છે, પણ એ જ્ઞાનમાં પણ સ્વભાવ શું છે? જ્ઞાન ક્રિયાના આધારે રહેલો સ્વભાવ શું છે? જ્ઞાનમાં જ્ઞાન ક્રિયામાં સ્વભાવ એટલે શું? એ પકડવા માટે એને ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે. એ સ્વભાવ વિશે જુઓ છે માણસની શું કે ફલાણા માણસ સાથે અમારે કામ પાડવું છે અને એ કામ એ જ કરી શકે એવું છે. હવે એની પાસે કામ લેવું હોય તો જરાક એનો સ્વભાવ જાણવો છે કે આ સ્વભાવ એટલે પ્રકૃતિ આ કઈ કેવા સ્વભાવનો માણસ છે. પછી એની સાથે બોલવાની ને વર્તવાની ખબર પડે, નહીતર આપણે એને અનુકૂળ વર્તવા જઈને એને પડે પ્રતિકૂળ. કોઈ માણસ એવો હોય એને કૃત્રિમ રીતે સારું લગાડો ને એને ખબર પડી જતી હોય ને એ એને ગમતું ન હોય, આ જાય સારું લગાડવા અને પેલો ઊંધો ચાલે કે આ માણસ કાંઈ છેતરવા એવો, પેલા સમજવાની જરૂર પડે છે. એ સ્વભાવ સમજવા જાય ત્યાં એને ઉપયોગને સૂક્ષ્મ કરવો. એ નાનામાં નાની બાબતથી માંડીને કોઈ પણ પદાર્થનો સ્વભાવ એને સમજવા માટે ઉપયોગને સૂક્ષ્મ અવશ્ય કરવો પડે છે.